એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આપણે ઘણીવાર એવી વાર્તાઓ સાંભળીએ છીએ જે પેઢીઓથી ચાલી આવે છે ને, આપણા સમાજનો સંસ્કૃતિનો એકદમ ભાગ બની ગઈ હોય.
હા, બિલકુલ. અને બાઇબલનું પહેલું પુસ્તક જીનેસિસ એ આવી જ વાર્તાઓનો ખજાનો છે.
બરાબર. પણ સવાલ એ છે કે શું આપણે એને ખરેખર સમજીએ છીએ કે પછી બસ સાંભળી લીધું ને માની લીધું?
હા, આ બહુ જ મહત્વનો સવાલ છે. કારણ કે ઘણી વાર છે ને, જીનેસિસ વિશે આપણી સમજ કાં તો બહુ ઉપરછલ્લી હોય અથવા અમુક જૂની કઠોર માન્યતાઓમાં બંધાઈ ગયેલી હોય છે.
અને એટલે જ આજે આપણે વાત કરવાના છીએ મેરિલિન રોબિન્સનના પુસ્તક રીડિંગ જીનેસિસ વિશે. એમણે આ પુસ્તકમાં જીનેસિસને એક નવી જ રીતે જોવાનો પ્રયાસ કર્યો છે.
હા, રોબિન્સન આપણને એમ કહી શકાય કે પડકાર આપે છે કે ભાઈ, જરા ઊભા રહો, તમારી જૂની ધારણાઓ પર ફરી વિચાર કરો. શું જીનેસિસનો ઈશ્વર ખરેખર એવો જ છે જેવો આપણે માનીએ છીએ, પેલો ગુસ્સાવાળો, બદલો લેનારો? કે પછી વાત કંઈક જુદી છે?
અને આ જાણવું આજે જરૂરી પણ છે, કારણ કે જીનેસિસની વાર્તાઓએ ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિ અને વિચારસરણી પર બહુ ઊંડી અસર પાડી છે, અને એની અસર હવે તો આખી દુનિયા પર દેખાય છે.
સાચી વાત. તો ચાલો આજે આ પુસ્તક અને એના વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ.
શરૂઆત કરીએ લેખકથી. મેરિલિન રોબિન્સન કોણ છે અને એમની વાતમાં એવું શું ખાસ છે?
મેરિલિન રોબિન્સન એ અમેરિકાના બહુ જાણીતા અને હું કહીશ કે સન્માનિત લેખિકા છે.
સમકાલીન લેખિકા અને નિબંધકાર.
ઓહ, એમને પેલો પુલિત્ઝર પ્રાઇઝ પણ મળ્યો છે ને, ગિલિયાર્ડ માટે.
હા, બરાબર, ગિલિયાર્ડ માટે. પણ એ ખાલી નવલકથાઓ નથી લખતા, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, સંસ્કૃતિ આ બધા પર પણ એમનું લખાણ બહુ ઊંડાણવાળું હોય છે.
એટલે કે એક બાજુ સર્જનાત્મકતા અને બીજી બાજુ ગંભીર અભ્યાસ, આ કોમ્બિનેશન ઓછું જોવા મળે.
એક્ઝેક્ટલી, આ જ એમની ખાસિયત છે. એમની પાસે એક માસ્ટર નવલકથાકારની સંવેદનશીલતા છે, પણ સાથે જ ધર્મશાસ્ત્રનો, ખાસ કરીને કેલ્વિનિસ્ટ વિચારધારાનું ઊંડું જ્ઞાન છે.
કેલ્વિનિસ્ટ વિચારધારા એટલે સરળ શબ્દોમાં કહીએ તો, સરળ શબ્દોમાં એટલે કે ઈશ્વરની સર્વોપરિતા અને એની કૃપા મતલબ ગ્રેસ પર બહુ ભાર. એમનું માનવું છે કે ઈશ્વરનો પ્રેમ કે એની યોજના આપણી લાયકાત પર આધારિત નથી, એ તો બસ એની મરજી, એની કૃપા છે.
રસપ્રદ. તો એ જીનેસિસને કઈ રીતે જુએ છે? ઇતિહાસ માનીને કે પછી ખાલી વાર્તાઓ?
જો, રોબિન્સન આ બેમાંથી એકે છેડે નથી જતા. એ એવું નથી કહેતા કે આ બધું શબ્દશઃ સાચું છે વિજ્ઞાનના પુસ્તકની જેમ.
ઓકે.
પણ એ એવું પણ નથી કહેતા કે આ તો ખાલી વાર્તાઓ છે, એને ગંભીરતાથી ના લો.
તો પછી
વચલો રસ્તો?
હા, એમ કહી શકાય. એ જીનેસિસને એક અત્યંત જટિલ, ઊંડી અને ખરેખર સુંદર સાહિત્ય કૃતિ તરીકે જુએ છે. એક એવી રચના જેમાં માનવ સ્વભાવ, ઈશ્વર સાથેના સંબંધ, નૈતિકતા આ બધા વિશે ગહન સત્યો છુપાયેલા છે.
અને સમજવા માટે શું કરવું?
એ કહે છે ક્લોઝ રીડિંગ કરો, મતલબ ધ્યાનથી વાંચો, ધીરજથી એક એક શબ્દ, એક એક વાર્તાના તાણાવાણાને સમજવાનો પ્રયાસ કરો, ઉતાવળ નહીં.
બરાબર. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. રીડિંગ જીનેસિસનો હાર્દ શું છે? રોબિન્સન શું કહેવા માગે છે? એમનો મૂળ દાવો, એમની મુખ્ય દલીલ એ છે કે જો આપણે જેનેસિસને પૂર્વગ્રહો વગર વાંચીએ, એની પોતાની શરતો પર, તો આપણને જે ઈશ્વર મળે છે ને, એ સુસંગત છે, સ્થિર છે અને સૌથી અગત્યનું, અત્યંત પરોપકારી છે, ભલાઈ કરનારો.
પણ આ સાંભળીને ઘણાને નવાઈ લાગશે, કારણ કે સામાન્ય છાપ તો પેલી કડક, સજા કરનારા ભગવાનની છે. આદમ હવાને કાઢી મૂક્યા, પેલું પૂર આવ્યું.
બરાબર. અને રોબિન્સનનો આખો પ્રયાસ જ આ છાપને પડકારવાનો છે. એ કહે છે કે આ છાપ છે ને, એ સદીઓની ગેરસમજનું પરિણામ છે.
ગેરસમજ કોના દ્વારા?
ધાર્મિક કટ્ટરપંથીઓ અને ધર્મના ટીકાકારો બંને દ્વારા. બંને પક્ષો પોતપોતાના કારણોસર જેનેસિસની જે સાહિત્યિક બારીકાઈ છે, એનું મનોવૈજ્ઞાનિક ઊંડાણ છે અને એમાં જે ઈશ્વરની કૃપાનો સંદેશ છે, એને સમજવામાં નિષ્ફળ ગયા છે.
એટલે પુસ્તક આપણને પૂછે છે, શું જેનેસિસનો ઈશ્વર ખરેખર કોઈ જુલમી રાજા જેવો છે, કે પછી એ એક પ્રેમાળ, ધીરજવાળો સર્જનહાર છે જેનો માણસ સાથેનો સંબંધ મુખ્યત્વે વચન એટલે કે કરાર અને કૃપા પર આધારિત છે?
બરાબર. આ જ સવાલ. અને રોબિન્સન કોઈ પરંપરાગત ટીકા નથી લખી રહ્યા કે નથી કોઈ ઐતિહાસિક પુરાવા શોધી રહ્યા. એ તો આપણને જાણે જિનેસિસની દુનિયામાં લઈ જાય છે અને કહે છે કે આ વાર્તાઓને એમની ભવ્યતા અને રહસ્ય સાથે અનુભવો.
અને એ અઘરા ભાગોને ટાળતા નથી, જેમ કે પેલું પતન, કેઇનની હત્યા, પૂર, આઇઝેકનું બલિદાન, આ બધું તો છે જ ને એમાં.
ના ના, બિલકુલ નહીં ટાળતા. ઉલટાનું, એ આ જ પ્રસંગોને ઊંડાણપૂર્વક તપાસે છે અને દલીલ કરે છે કે જો આપણે આ ઘટનાઓને ઈશ્વરની સતત રહેતી કૃપા અને પરોપકારિતાના સંદર્ભમાં જોઈએ તો એનો આખો અર્થ જ બદલાઈ જાય છે.
તો આ પુસ્તકમાં મુખ્યત્વે કયા કયા વિષયો પર વાત થાય છે?
ઓ, ઘણા બધા છે. જેમ કે સૃષ્ટિ કેવી રીતે બની, જેને રોબિન્સન ઉદારતાનું કાર્ય કહે છે. પછી માણસનું ઈશ્વરના સ્વરૂપમાં હોવું એનો અર્થ શું? માનવ ગરિમા, ચેતના, સ્વતંત્રતા.
અને પેલો કરારનો વિચાર?
હા, કરાર એટલે શું? એ કંઈક ઈશ્વરનું એકપક્ષીય અતૂટ વચન છે. પછી પેલા પિતૃઓ એબ્રાહેમ, જેકોબ, જોસેફ, એમના મનમાં શું ચાલતું હશે, એમનું મનોવિજ્ઞાન.
દુનિયામાં દુષ્ટતા કેમ છે એ સવાલ પણ આવે.
ચોક્કસ, દુષ્ટતાની સમસ્યા. અને આ બધાની વચ્ચે ઈશ્વરના પ્રેમ અને વફાદારીની શક્તિ કેવી રીતે કામ કરે છે, આ બધું જ છે.
સરસ. ચલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. પુસ્તકના અમુક મુખ્ય ભાગો અને રોબિન્સન એને કઈ રીતે જુએ છે એની વાત કરીએ. શરૂઆત કરીએ સર્જન અને ઈડન ગાર્ડનથી. જિનેસિસ 1-3, શું નવું છે?
પહેલી વાત, રોબિન્સન ધ્યાન દોરે છે કે જેનેસિસમાં સર્જનની બે વાર્તાઓ છે, પ્રકરણ 1 અને 2માં, અને એ એકબીજાથી વિરોધી નથી.
ઓ, તો શું છે?
એ એકબીજાની પૂરક છે. પહેલી વાર્તા છે ને, એ વિશ્વની વ્યવસ્થા, હેતુ અને ઈશ્વરે જે કંઈ બનાવ્યું એની સારાઈ પર ભાર મૂકે છે. બધું બરાબર ગોઠવાયેલું.
અને બીજી?
બીજી વાર્તા માનવ સંબંધો, નૈતિક જવાબદારી, પસંદગી, આ બધા પર ફોકસ કરે છે.
અને પેલું ઈશ્વરના સ્વરૂપમાં માણસનું બનવું, એનું શું મહત્વ છે?
રોબિન્સન માટે આ બહુ જ કેન્દ્રવર્તી વિચાર છે. એ કહે છે કે આ ખાલી માણસના દેખાવની વાત નથી, આ એના આંતરિક મૂલ્યની, એની ગરિમાની, એની ચેતના અને નૈતિક પસંદગી કરવાની સ્વતંત્રતાની વાત છે. આ જ વસ્તુ માણસને પૃથ્વી પર એક ખાસ સ્થાન અને જવાબદારી આપે છે.
પણ પછી પેલું પતન થયું, આદમ અને હવાએ પેલું ફળ ખાધું, એને તો સજા જ ગણાય ને?
સામાન્ય રીતે તો એમ જ ગણાય, પણ અહીં રોબિન્સન એક બહુ જ એમ કહી શકાય કે ક્રાંતિકારી વાત કરે છે. એ પતનને ખાલી સજા નથી ગણતા.
તો શું ગણે છે?
એને એક દુઃખદ પણ જરૂરી જાગૃતિ તરીકે જુએ છે. ફળ ખાવાથી શું થયું? એમને સારા નરસાનું ભાન થયું, નૈતિક ચેતના આવી. રોબિન્સન કહે છે કે આ જાગૃતિ વગર એ સાચા અર્થમાં માણસ જ ન બની શક્યા હોત.
ઓહો.
અને બગીચામાંથી બહાર કઢાયા એ સજા કરતા પરિણામ વધુ હતું. અને પેલું યાદ છે, ઈશ્વરે એમને ચામડાના વસ્ત્રો પહેરાવ્યા હતા.
હા.
એ ક્રોધ નહોતો, એ તો એક પિતા જેવી સંભાળ હતી, કાળજી હતી.
બાપરે, આ તો પતનને જોવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે. સર, હવે આગળ વધીએ. કેઇન અને આબેલ, જિનેસિસ 4, એક ભાઈ બીજાની હત્યા કરે છે, આમાંથી શું શીખવાનું?
આ વાર્તા રોબિન્સન મુજબ માણસની સ્વતંત્ર ઈચ્છા અને એના કેવા પરિણામો આવી શકે છે એની પહેલી ગંભીર શોધ છે. અને જુઓ, ઈશ્વર હત્યા પહેલા કેઇનને ચેતવે છે.
હા, કહે છે કે પાપ બારણે ઊભું છે, તું એના પર કાબુ રાખ.
બરાબર, એને તક આપે છે. આ શું બતાવે છે? કે ઈશ્વર માણસની પસંદગી કરવાની ક્ષમતાનો આદર કરે છે, ભલે એ પસંદગીના પરિણામો ભયાનક હોય.
અને પેલી કેઇનની નિશાની, એનું શું? એ તો શ્રાપ જ હતો ને?
આપણે તો એવું જ માનીએ છીએ, શરમની નિશાની. પણ રોબિન્સન અહીં પણ અલગ દલીલ કરે છે. એ કહે છે કે એ નિશાની શરમ માટે નહોતી.
તો શા માટે હતી?
રક્ષણ માટે. ઈશ્વરે એ નિશાની એટલા માટે આપી હતી કે બીજા કોઈ લોકો કેઇનને મારી ના નાખે, બદલો ન લે. આ પણ એમની દ્રષ્ટિએ ઈશ્વરની રહસ્યમય કૃપાનું જ એક ઉદાહરણ છે, ન્યાયની સાથે દયા.
હા, આ ખરેખર વિચારવા જેવું છે. હવે નૂહ અને પૂર, જિનેસિસ 6-9, આને તો ઈશ્વરના ગુસ્સાનું સૌથી મોટું ઉદાહરણ ગણવામાં આવે છે.
વાસ્તવને આખી પૃથ્વીનો નાશ કરી દીધો. પણ રોબિન્સન અહીં પણ થોડું અલગ જુએ છે.
શું અલગ જુએ છે?
એ શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ઈશ્વરની લાગણીઓ બતાવે છે. લખ્યું છે કે ઈશ્વર દુનિયાની બુરાઈ જોઈને પીડા અનુભવે છે, દુઃખી થાય છે. રોબિન્સન કહે છે કે પૂર એ ખાલી ઠંડો ક્રોધ નહોતો, એ ઈશ્વરના તૂટેલા હૃદયમાંથી જન્મેલું એક બ્રહ્માંડના દુઃખનું કાર્ય હતું.
જાણે કોઈ કલાકારે પોતાની સુંદર કૃતિને બગડતી જોઈ હોય અને એનું દિલ તૂટી ગયું હોય.
બરાબર એવું જ.
પોતાની પ્રિય રચના બગડી રહી છે એનું દુઃખ હતું.
અને પૂર પછી પેલો કરાર આવ્યો, મેઘધનુષ્યવાળો, નોહિક કરાર.
હા, એ ખૂબ જ મહત્વનો છે. રોબિન્સન ખાસ ભાર મૂકે છે કે આ કરાર કેવો છે. સાર્વત્રિક, એટલે બધા માટે, બિનશરતી, કોઈ શરત નહીં કે તમે આમ કરશો તો હું આમ કરીશ. અને સંપૂર્ણપણે એકપક્ષીય. ઈશ્વર પોતાની જાતે જ વચન આપે છે.
શું વચન? કે હવે હું ક્યારે પાણીથી પૃથ્વીનો નાશ નહીં કરું. અને આનો આધાર માણસની યોગ્યતા નથી, માણસ ભલે ગમે તેવો હોય, આધાર છે ઈશ્વરનું પોતાનું વચન અને એની કૃપા. આ ભવિષ્યના બધા કરારોનો પાયો છે.
ઓકે, હવે આગળ બાબેલમાં ટાવર અને એબ્રાહિમનો તેડું. જેનેસિસ 11:12. બાબેલના ટાવરને તો માણસના ઘમંડની સજા તરીકે જોવાય છે ને?
સામાન્ય રીતે હા, પણ રોબિન્સન અહીં પણ થોડો જુદો એંગલ આપે છે. એ કહે છે કે વિચારો, બાબેલમાં શું થઈ રહ્યું હતું? બધા એક જ જગ્યાએ, એક જ ભાષા, એક જ વિચાર, એક પ્રકારની એકવિધતા, કદાચ જુલમ તરફ જઈ રહ્યું હતું બધું. તો ઈશ્વરે ભાષાઓમાં ભેદ પાડ્યો, લોકોને વિખેર્યા. રોબિન્સન કહે છે કે આનાથી ખરેખર તો વિવિધતા માટે, અલગ અલગ સંસ્કૃતિઓના વિકાસ માટે જગ્યા બની. આ સજા નહોતી, પણ માનવતાના ભવિષ્ય માટે એક જરૂરી પગલું હતું.
અને તરત જ પછી એબ્રાહિમનું તેડું. આ ક્રમ મહત્વનો છે.
બહુ જ. જુઓ, માનવજાતિ વિખેરાઈ ગઈ, વિવિધ બની ગઈ, અને એમાંથી ઈશ્વર કૃપાપૂર્વક એક વ્યક્તિ એબ્રાહિમને પસંદ કરે છે. શા માટે? કોઈ ખાસ લાયકાત હતી એટલે?
ના.
તો પછી? બસ, ઈશ્વરની પોતાની યોજના. અને વચન શું આપે છે? કે તારા દ્વારા દુનિયાની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે. આ અબ્રાહિમિક કરાર પણ પહેલા નોહિક કરારની જેમ શુદ્ધ કૃપા પર આધારિત છે. ઈશ્વર પહેલા વચન આપે છે, પછી અબ્રાહિમનો વિશ્વાસ ધીમે ધીમે વધે છે.
હવે પેલા પિતૃઓ પર આવીએ, અબ્રાહેમ અને આઇઝેક. જેનેસિસ 12:25. પેલી આઇઝેકના બલિદાનની વાર્તા, અકેદા, એ તો સમજવી બહુ અઘરી છે. ભગવાન પોતાના દીકરાનું બલિદાન માંગે.
હા, એ વાંચીને ખરેખર આઘાત લાગે. અને રોબિન્સન કોઈ સહેલો જવાબ નથી આપતા. એ સ્વીકારે છે કે આ એક ઊંડું, ભયાનક રહસ્ય છે. પણ એ બે વાત પર ભાર મૂકે છે.
કઈ બે વાત?
એક, કે આ કસોટી દ્વારા ઈશ્વરે સ્પષ્ટ કરી દીધું કે એમને માણસનું બલિદાન નથી જોઈતું. એમણે ઘેટું પૂરું પાડ્યું ને છેલ્લે.
હા, બરાબર.
અને બીજું, કે આ વાર્તા અબ્રાહિમના અતૂટ વિશ્વાસની ચરમસીમા બતાવે છે, પણ સાથે સાથે એ પણ બતાવે છે કે ઈશ્વરની વફાદારી અબ્રાહિમની શંકાઓ અને ભૂલો છતાં ટકી રહે છે. અબ્રાહિમે પણ ભૂલો કરી હતી ને?
હા, પેલું સારાને બેન કહી દીધી હતી એવું બધું.
બસ, છતાં ઈશ્વર વફાદાર રહ્યા.
અને એના પછી જેકબ, ઇઝરાયેલ, જેનેસિસ 25:36. એ તો ખરેખર છળકપટ કરનારો માણસ હતો, પોતાના ભાઈને છેતર્યો.
અને રોબિન્સન કહે છે કે એ જ તો પોઈન્ટ છે. જેકબ પરફેક્ટ નથી, ખામીઓથી ભરેલો છે, છતાં ઈશ્વર એને પસંદ કરે છે, એની સાથે કરાર બાંધે છે. આ ફરીથી શું સાબિત કરે છે?
કે ઈશ્વરની પસંદગી માણસની નૈતિકતા પર આધારિત નથી.
બિલકુલ, એ કૃપાનું કાર્ય છે. પેલી કુસ્તી યાદ છે? પેનિયલ ઘાટ પર ઈશ્વર સાથે. એના જીવનની પરિવર્તનકારી ઘટના હતી. એ જેકબ છેતરનાર મટીને ઇઝરાયેલ, ઈશ્વર સાથે સંઘર્ષ કરનાર બન્યો. ઈશ્વર માણસની ગૂંચવણો અને ખામીઓ દ્વારા પણ પોતાની યોજના પૂરી કરે છે.
અને છેલ્લે જોસેફ, જેનેસિસ 37:50, ઇજિપ્તમાં જે બને છે તે.
હા, આ તો એકદમ ફિલ્મ જેવી વાર્તા છે.
સાચી વાત. ભાઈઓએ વેચી દીધો, ગુલામ બન્યો, જેલમાં ગયો અને પછી સીધો વડાપ્રધાન.
અને રોબિન્સન માટે આ વાર્તા જેનેસિસના બધા મુખ્ય વિષયોને એકસાથે લાવે છે. એનું સુંદર સમાપન છે. એમાં દુઃખ છે, અન્યાય છે, પણ અંતે ઈશ્વરની યોજનાનો વિજય છે. અને પેલું જોસેફનું વાક્ય એના ભાઈઓને.
હા, પેલું કે તમે તો મારું ખરાબ કરવાનો ઈરાદો રાખ્યો હતો, પણ ઈશ્વરે એ સારા માટે કર્યું.
બસ એ જ. રોબિન્સન અને પ્રોવિડન્સ કહે છે, ઈશ્વરીય સંચાલન.
એટલે શું?
એટલે કે ઈશ્વર ઇતિહાસના નિયંત્રક છે અને એ માણસોના ખરાબ ઈરાદાઓ અને ખોટા કામોને પણ પોતાની મોટી સારી યોજનામાં સામેલ કરી શકે છે, એમાંથી પણ કંઈક સારું નિપજાવી શકે છે. અને વાર્તાનો અંત જુઓ, બદલો નથી, ક્ષમા છે, સમાધાન છે, પરિવારનું રક્ષણ છે, કરારનો મૂળ હેતુ સચવાય છે.
વાહ, આ તો ખરેખર જીનેસિસને એકદમ નવી રીતે જોવાની વાત થઈ. ચાલો હવે આ બધામાંથી જે મુખ્ય વિચારો કે સંદેશાઓ નીકળે છે એને ટૂંકમાં તારવીએ.
સૌથી પહેલો અને રોબિન્સનનો મુખ્ય ભાર, ઈશ્વરની અપાર પરોપકારિતા અને ભલાઈ, આ એમની થીસિસ છે. જીનેસિસનો ઈશ્વર ગુસ્સાવાળો નથી, પણ મૂળભૂત રીતે ઉદાર છે, ધીરજવાળો છે, વફાદાર છે અને માણસના દુઃખમાં દુઃખી થાય છે.
આ આપણા રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડાય?
આપણે જોઈએ છે ને, ગુજરાતમાં પણ ઘણીવાર મુશ્કેલીમાં હોઈએ ને કોઈ અણધારી મદદ મળી જાય, કોઈ અજાણી વ્યક્તિ દયા બતાવે, કદાચ એ આ જ દૈવી કૃપાનું પ્રતિબિંબ હોય.
બરાબર. બીજો મુદ્દો.
બીજો, માનવતાનો ઉચ્ચ સ્થાન અને ગરિમા. માણસ ઈશ્વરના સ્વરૂપમાં બન્યો છે, મતલબ દરેકમાં એક આંતરિક મૂલ્ય છે, ચેતના છે, નૈતિક જવાબદારી છે. ઈશ્વર આપણને રોબોટ નથી સમજતા, જવાબદાર કરતા સમજે છે.
આ આપણને શું યાદ અપાવે?
એ જ કે આપણે પોતાની અને બીજાની ગરિમા જાળવવી જોઈએ, ઘરમાં, કામે, સમાજમાં, બધે જ. ત્રીજું, કરારની પ્રાથમિકતા. ઈશ્વરનો સંબંધ શરતોવાળો સોદો નથી, પણ એક પક્ષીય, કૃપાથી ભરેલું વચન છે. સંબંધનો આધાર આપણી લાયકાત નથી, ઈશ્વરની વફાદારી છે.
આ આપણા સંબંધો વિશે શું કહે છે?
એ જ કે શું આપણે ખાલી લેવડ દેવડ જોઈએ છીએ, કે પછી વચનબદ્ધતા અને વિશ્વાસને વધુ મહત્વ આપીએ છીએ? વિચારવા જેવું છે.
ચોથો મુદ્દો, પેલો જોઝેફવાળો.
હા, અવ્યવસ્થિત દુનિયામાં દૈવી સંચાલન, પ્રોવિડન્સ. ઈશ્વર આપણી ભૂલો, મુશ્કેલીઓ અને દુષ્ટતાની વચ્ચે પણ કામ કરે છે અને અંતે એમાંથી કંઈક સારું લાવી શકે છે.
આનાથી શું ફાયદો?
આ નિચાર આપણને જીવનની મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓમાં પણ આશા અને અર્થ શોધવા મદદ કરી શકે છે, હિંમત આપે છે. અને પાંચમું, જેનેસિસ એક ઉત્કૃષ્ટ સાહિત્ય તરીકે. રોબિન્સન બતાવે છે કે આ વાર્તાઓમાં કેટલું ઊંડાણ છે, પાત્રો કેટલા જટિલ છે, મનોવૈજ્ઞાનિક રીતે કેટલા સાચા છે.
આમાંથી શું શીખવા મળે?
એ જ કે કોઈ પણ મહાન ગ્રંથ હોય કે વાર્તા, એને ખાલી ઉપર છલ્લી રીતે ન જોવી જોઈએ, એની બારીકાઈઓ, એના સ્તરોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ પુસ્તકમાં ખરેખર ઘણા યાદ રહી જાય એવા વિચારો છે. આપણે એવા કેટલાક મુખ્ય વિચારોને ફરી યાદ કરી શકીએ જે રોબિન્સનની દલીલનો સાર કહેતા હોય.
ચોક્કસ. પહેલો વિચાર પતન વિશે. રોબિન્સન જાણે કહે છે, પતન એ ખાલી સજા નથી, પણ અંતરાત્માની પ્રાપ્તિ છે જે આપણને ખરેખર માનવ બનાવે છે. મતલબ નૈતિક જાગૃતિ ભલે દુઃખદાયક હોય, પણ એ માનવ હોવાનો ભાગ છે.
બીજો,
કરાર વિશે. ઈશ્વરના કરારો આપલે પર આધારિત સોદા નથી, એ તો શુદ્ધ કૃપાની ભેટ જેવા એક પક્ષીય વચનો છે. આ ફરી એ જ વાત, સંબંધનો આધાર ઈશ્વરની ઉદારતા છે, આપણી કમાણી નહીં.
ત્રીજો વિચાર.
ત્રીજો, ઈશ્વરના દુઃખ વિશે. જૂના કરારનો ઈશ્વર ગુસ્સાવાળો છે એવી ફરિયાદ કરવી, એ લખાણમાં જે સ્પષ્ટ રીતે ઈશ્વરના દુઃખ અને પીડાનું વર્ણન છે એને અવગણવા બરાબર છે. મતલબ ઈશ્વર ભાવનાત્મક રીતે જોડાયેલા છે, ઉદાસીન નથી.
ચોથું, પેલો જોસેફનો.
હા, જોસેફનો પ્રોવિડન્સનો વિચાર. તમે ખરાબ ઈરાદો રાખ્યો, પણ ઈશ્વરે તે સારા માટે ફેરવી નાખ્યો. આ કદાચ આખા જીનેસિસનો ધર્મશાસ્ત્રીય સાર છે. ભલે ગમે તેટલું ખરાબ દેખાય, ઈશ્વરની ભલાઈમાં વિશ્વાસ રાખવાની આ વાત છે.
અને છેલ્લો,
પાંચમો, નૈતિક જવાબદારી વિશે, જે કેનના પ્રશ્નમાંથી આવે છે. કેનનો પેલો સવાલ, શું હું મારા ભાઈનો રખેવાળ છું, એ આખી માનવ સંસ્કૃતિનો મૂળભૂત નૈતિક પ્રશ્ન બની જાય છે, આપણી એકબીજા પ્રત્યેની જવાબદારી.
આ વિચારો ખરેખર મનમાં ઉતરી જાય છે. હવે આ બધું આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે? આ જૂની વાર્તાઓનું નવું વાંચન આપણને આજે શું મદદ કરી શકે?
પહેલી વાત, એ આપણને આપણી પોતાની નિષ્ફળતાઓને એક નવી નજરથી જોવામાં મદદ કરે છે. જુઓ, જેકબ જેવો માણસ જેણે ભૂલો કરી, છેતરપિંડી કરી, એને પણ ઈશ્વર પ્રેમ કરે છે, એનો ઉપયોગ કરે છે.
એનો અર્થ?
એનો અર્થ એ કે આપણી ભૂલો કે અપૂર્ણતાઓ આપણને નકામા નથી બનાવી દેતી. ઈશ્વરની કૃપા આપણા માટે પણ છે. આપણે પોતાની જાત પર થોડા વધુ દયાળુ બની શકીએ.
બીજું શું?
બીજું, કૌટુંબિક અને સામાજિક ઝઘડાઓનો સામનો કરવામાં. જિનેસિસમાં ઈર્ષ્યા છે, વિશ્વાસઘાત છે, દુશ્મની છે, બધું જ છે. પણ પછી જોસેફની વાર્તા આવે છે, જે ક્ષમા અને સમાધાનનો એક જોરદાર દાખલો છે.
એમાંથી શું પ્રેરણા મળે?
એ જ કે સંબંધોમાં સમાધાન શોધવું શક્ય છે. ભૂતકાળને ભૂલીને આગળ વધી શકાય છે. ત્રીજું, તે આપણને કોઈપણ લખાણ કે વાર્તાને વધુ ઉદારતાથી અને ઊંડાણથી વાંચતા શીખવે છે. રોબિન્સન જે રીતે વાંચે છે, સંદર્ભ જુએ છે, પાત્રોની જટિલતા સમજે છે, છુપાયેલા અર્થ શોધે છે, એ રીત આપણે બીજું કંઈ પણ વાંચીએ કે જોઈએ ત્યારે પણ અપનાવી શકીએ.
ચોથો ફાયદો?
ચોથું, તે વિશ્વાસ અને શંકા વચ્ચેના સંબંધને વધુ વાસ્તવિક બનાવે છે. અબ્રાહમનો વિશ્વાસ કંઈ આંખ બંધ કરીને નહોતો, એમાં પ્રશ્નો હતા, સંઘર્ષ હતો. આ બતાવે છે કે શંકા હોવી એ વિશ્વાસ ન હોવા બરાબર નથી. ક્યારેક એ વિશ્વાસની યાત્રાનો જ એક ભાગ હોય છે.
અને છેલ્લે
અને પાંચમું, તે આપણને આશા અને પેલા પ્રોવિડન્સની ભાવના કેળવવામાં મદદ કરે છે. દુનિયા ઘણીવાર અસ્તવ્યસ્ત લાગે, અન્યાયી લાગે, પર રોબિન્સનનું વાંચન યાદ અપાવે છે કે કદાચ આ બધા પાછળ કોઈ મોટો હેતુ છે. અંતે ભલાઈનો વિજય થશે. આ મુશ્કેલ સમયમાં ટકી રહેવાની શક્તિ આપે છે.
અને કદાચ પર્યાવરણની કાળજી જેવી જવાબદારી પણ આમાંથી જ આવે.
હા, એ પણ કહી શકાય. જો આપણે ઈશ્વરના સ્વરૂપમાં બનેલા કારભારીઓ છીએ, તો સૃષ્ટિની સંભાળ રાખવી એ આપણી જવાબદારી છે.
આ ખરેખર બહુ ઉપયોગી વિચારો છે. આખી વાતચીત દરમિયાન મને વ્યક્તિગત રીતે એ વાત બહુ સ્પર્શી ગઈ કે રોબિન્સન કેવી રીતે જિનેસિસના એવા ભાગોને પણ, જેને આપણે નકારાત્મક માનીએ છીએ, જેમ કે પતન કે કેનની નિશાની, એને પણ કૃપા કે રક્ષણના સંદર્ભમાં જોઈ શકે છે. એણે મને ખરેખર વિચારતો કરી દીધો.
અને મને પેલો એક પક્ષીય કરારનો ખ્યાલ બહુ જ ગમ્યો. એ વિચાર કે ઈશ્વર સાથેનો આપણો સંબંધ આપણી લાયકાત પર નહીં, પણ ઈશ્વરના પોતાના વચન અને પ્રેમ પર ટકેલો છે, એ ખરેખર રાહત આપનારો છે. અને હા, રોબિન્સન જે રીતે જિનેસિસની સાહિત્યિક સુંદરતા અને મનોવૈજ્ઞાનિક ઊંડાણને બતાવે છે, એ પણ અદ્ભુત છે.
અંતે અમારા શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. રોબિન્સન જે રીતે જિનેસિસ જેવી આપણી એક મૂળભૂત વાર્તાને નવેસરથી વાંચે છે, એ આપણને આપણી પોતાની સંસ્કૃતિની કે આપણા પોતાના ધર્મની જે મૂળભૂત વાર્તાઓ છે, એના પર ફરીથી વિચાર કરવા માટે કેવી રીતે પ્રેરિત કરી શકે. ભલે આપણે પોતાને ધાર્મિક ન માનતા હોઈએ, તો પણ આપણા સમાજને અને આપણા વિચારોને ઘડવામાં આ પ્રાચીન કથાઓનો મોટો હાથ છે. તો એમને તાજી આંખે જોવાનું શું મહત્વ હોઈ શકે, આ જરૂર વિચારજો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.